એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી વિવેચનના એક બહુ જાણીતા નામ સુરેશ જોશી એમના એક ખૂબ જ આમ તો રસપ્રદ લેખ પર ઊંડી વાત કરવાના છીએ. આ લેખમાં જોશીજીએ ઇટાલીના જે પ્રખ્યાત ચિંતક છે ઉમ્બેર્તો એકો એમના સંકેત વિજ્ઞાન એટલે કે સેમિયોટિક્સ પરના પુસ્તકનું વિશ્લેષણ કર્યું છે. આપણો સ્રોત છે સુરેશ જોશીનો લેખ સંકેત વિજ્ઞાન અને કલાકૃતિનું પૃથક્કરણ. તો આપણો હેતુ શું છે? આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ એકોના સંકેત વિજ્ઞાનના મુખ્ય વિચારો કયા છે, ખાસ કરીને કળા અને સાહિત્ય પર એ કેવી રીતે લાગુ પડે છે, અને સૌથી અગત્યનું, સુરેશ જોશી આ બધી બાબતોને કઈ રીતે જુએ છે, ક્યાં સહેમત થાય, ક્યાં એમની ટીકા છે. ચાલો તો શરૂઆત ઉમ્બેર્તો એકોથી કરીએ. નામ તો ઘણાએ સાંભળશે, પણ એમના કામ વિશે, એમના યોગદાન વિશે થોડું વિસ્તારથી કહો ને.
ચોક્કસ. ઉમ્બેર્તો એકો એ માત્ર ઇટાલિયન ચિંતક જ ન હતા, પણ બહુ સફળ નવલકથાકાર પણ હતા અને બોલોના યુનિવર્સિટીમાં સંકેત વિજ્ઞાનના બહુ પ્રભાવશાલી પ્રોફેસર હતા. એમણે લા સ્ટ્રુક્તુરા અસેન્ટે નામનું એક મહત્વનું સામયિક હતું, એનું સંપાદન પણ કરેલું. અને જે પુસ્તકની આપણે અહીં વાત કરી રહ્યા છીએ એ તો એમણે અંગ્રેજીમાં લખ્યું હતું, જે એમની માતૃભાષા નહોતી.
ઓહ, એ પોતે જ રસપ્રદ વાત છે. મતલબ બીજી ભાષામાં લખવું એ પણ એક પ્રકારનું સાંકેતિક કાર્ય જ થયું ને?
બરાબર, એકદમ. એકો પોતે જ આ વાત નોંધે છે. એ કહે છે કે બીજી ભાષામાં લખવું એટલે શું? એટલે વિષય પર નવેસરથી વિચારવું, જાણે પોતાના જ વિચારોનો અનુવાદ કરવો. એનાથી એને એક નવો જ સંદર્ભ મળે છે. આ જ તો છે સંકેત વિજ્ઞાન. અર્થ કેવી રીતે રચાય છે, કેવી રીતે બદલાય છે, એની જ તપાસ.
તો એમના પુસ્તકનો મુખ્ય સવાલ શું છે? કયા પાયાના પ્રશ્નો એ ઉઠાવે છે?
પુસ્તક ખરેખર બહુ મૂળભૂત પ્રશ્નોથી શરૂ થાય છે, જેમ કે આપણી આસપાસની દુનિયામાંથી આપણી ઇન્દ્રિયો દ્વારા સતત માહિતી મળતી રહે છે, બરાબર? તો આપણું મન આ બધી કાચી માહિતીને અર્થપૂર્ણ સંકેતોમાં કઈ રીતે ફેરવે છે? આપણે જે જોઈએ છીએ એટલે કે ચાક્ષુષ સંકેતો, અને જે આપણે શબ્દોમાં બોલીએ કે લખીએ છીએ શાબ્દિક સંકેતો, એમની વચ્ચે મેળ કેવી રીતે રચાય છે? અને પેલો પ્રશ્ન કે એક ભાષામાંથી બીજી ભાષામાં કશુંક ઉતારીએ, અનુવાદ કરીએ, ત્યારે શું હંમેશા કશું ગુમાવાય જ છે? આ બધા પ્રશ્નો આમ જુઓ તો સંકેત કેવી રીતે જન્મે છે, એ કામ કઈ રીતે કરે છે, અને આપણી સમજને કઈ રીતે ઘડે છે, એના કેન્દ્રમાં છે.
અને પુસ્તકનું માળખું કેવું છે? કયા વિષયોને આવરી લે છે?
પુસ્તક મુખ્યત્વે 5 ભાગમાં વહેંચાયેલું છે. શરૂઆતમાં જ પ્રસ્તાવનામાં એકો સંકેત વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર નક્કી કરવાની કોશિશ કરે છે, એટલે કે સંકેત વિજ્ઞાન શું અભ્યાસ કરી શકે અને શું એની સીમાની બહાર છે. સાથે સાથે જ્ઞાનની જે બીજી શાખાઓ છે, સમાજવિદ્યા, મનોવિજ્ઞાન વગેરે, એની સાથે એનો સંબંધ કેવો છે એની પણ ચર્ચા છે.
અચ્છા, આ સીમાઓ નક્કી કરતી વખતે એ કોઈ મુખ્ય ભેદ સ્પષ્ટ કરે છે જે આ વિષયને સમજવા માટે આમ તો ચાવીરૂપ હોય?
હા, બિલકુલ. એકો શરૂઆતમાં 2 બહુ મહત્વના ભેદ પર ભાર મૂકે છે, જે આગળની ચર્ચા માટે પાયારૂપ છે. પહેલો ભેદ છે સંકેત બનાવવાની કે સમજવાની પ્રક્રિયા, જેને સિગ્નિફિકેશન કહીએ, અને સંદેશાની આપલે એટલે કે કમ્યુનિકેશન, એ 2 વચ્ચેનો. સિગ્નિફિકેશન એટલે શું? કોઈ વસ્તુ કે વિચારને સંકેતનું રૂપ આપવું અથવા કોઈ સંકેતનો અર્થ તારવવો. જ્યારે કમ્યુનિકેશન એટલે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી કોઈ ચોક્કસ હેતુથી સંદેશો પહોંચાડવાની ક્રિયા, એમાં મોકલનારનો ઈરાદો સ્પષ્ટ હોય છે.
અને બીજો ભેદ?
વરસાદ આવશે તો અહીં વાદળ વરસાદનો સંકેત છે, પણ એ પ્રાકૃતિક છે. વાદળનો કોઈ ઈરાદો નથી આપણને કશું કહેવાનો. જ્યારે આપણે ભાષા વાપરીએ છીએ ત્યારે આપણો ચોક્કસ ઈરાદો હોય છે કશુંક કહેવાનો, કોઈક અર્થ પહોંચાડવાનો. સંકેત વિજ્ઞાન મુખ્યત્વે આ બીજા પ્રકારના માનવસર્જિક અને ઈરાદાપૂર્વકના સંકેતો સાથે કામ કરે છે.
બરાબર. તો હવે સીધા મુદ્દા પર આવીએ. એકો કોડ અને સાઇન એટલે કે સંકેત વિશે શું કહે છે? આ ખ્યાલો તો સંકેત વિજ્ઞાનના હાર્દ જેવા છે, ખરું ને?
સ્થાપિત વિચારોને પડકારે છે એમ કહી શકાય. એ પિયર્સ, સોસ્યોર, રોલા બાર્થ જેવા અગાઉના ચિંતકોના વિચારોની ચર્ચા તો કરે જ છે, જેમ કે અભિવ્યક્તિ એટલે સંકેતનું ભૌતિક સ્વરૂપ, શબ્દનો ધ્વનિ કે લિપિ, અને સામગ્રી એટલે એ સંકેત દ્વારા સૂચવાતો ખ્યાલ કે અર્થ, એ અભિધા એટલે શબ્દનો સીધો મુખ્ય કોષમાં મળે એવો અર્થ, જેમ કે ગુલાબ એટલે એક પ્રકારનું ફૂલ, અને ગર્ભિતાર્થ એટલે એ શબ્દ સાથે જોડાયેલો સાંસ્કૃતિક, ભાવનાત્મક કે બીજો સૂચિત અર્થ, જેમ કે ગુલાબ પ્રેમ કે સુંદરતા સૂચવી શકે, આવા ભેદોની પણ વાત કરે છે.
હા, એ તો જાણીતા ખ્યાલો છે, પણ એકોનો પોતાનો કંઈક જુદો વિચાર શું છે? કઈ વાત અહીં ખરેખર યુનો રસપ્રદ બને છે?
અહીં આજ એકો એક આમ તો ક્રાંતિકારી કહેવાય એવી વાત કરે છે. એ કહે છે કે વાસ્તવમાં સંકેત, સાઇન જેવી કોઈ સ્થિર કાયમી ચીજ છે જ નહીં.
શું વાત કરો છો, સંકેત જ નથી?
ના, એ એમ નથી કહેતા કે સંકેત નથી. એ કહે છે કે સંકેત જેવી સ્થિર વસ્તુ નથી, જે છે તે ફક્ત સંકેતનું કાર્ય છે.
સંકેતનું કાર્ય, એનો અર્થ શું થયો, જરા સમજાવશો?
એનો અર્થ એમ કે સંકેત ત્યારે જ બને છે જ્યારે કોઈ અભિવ્યક્તિ, એક્સપ્રેશન જેમ કે કૂતરો શબ્દ, અને કોઈ સામગ્રી, કન્ટેન્ટ જેમ કે એક પાળતું, ચાર પગવાળું, ભસતું પ્રાણીનો ખ્યાલ, આ બે વચ્ચે કોઈ સામાજિક રૂઢિ કે સમજૂતીના આધારે એક કામચલાઉ જોડાણ સ્થપાય. આ જોડાણ, આ સંબંધ એ જ સંકેતનું કાર્ય છે.
અને તમે કામચલાઉ શબ્દ વાપર્યો.
હા, અને એ ચાવીરૂપ શબ્દ છે, કારણ કે આ સંબંધો બદલાઈ શકે છે. એક જ શબ્દ સમય જતાં અલગ અર્થ આપતો થઈ જાય, અથવા એક જ ખ્યાલને રજૂ કરવા નવા શબ્દો આવી જાય. એટલે સંકેતો કોઈ શાશ્વત વસ્તુ નથી, પણ અભિવ્યક્તિ અને સામગ્રી વચ્ચે કામચલાઉ સંબંધ સ્થાપતા જે નિયમો છે, જેને એકો કોડ કહે છે, એના પરિણામ માથ છે.
અચ્છા, એટલે કોડ એ નિયમો છે જ્યાં કામચલાઉ સંબંધ બનાવે છે.
બરાબર. અને બીજી મહત્વની વાત, એકો કહે છે કે સંકેતનો અર્થ કોઈ વાસ્તવિક ભૌતિક પદાર્થ નથી. એટલે કે કૂતરો શબ્દનો અર્થ દુનિયાનો કોઈ એક ચોક્કસ કૂતરો નથી, એના બધે અર્થ રહેલો છે સાંસ્કૃતિક એકમોમાં.
સાંસ્કૃતિક એટમો, આ થોડું વધારે સ્પષ્ટ કરશો, આ ખ્યાલ નવો લાગે છે.
જરૂર. સાંસ્કૃતિક એકમ એટલે શું? કોઈ પણ ખ્યાલ, વિચાર, વસ્તુ કે ગુણધર્મ જેને કોઈ સંસ્કૃતિ ઓળખે છે અને એને નામ કે સંકેત આપે છે, આ એકમો અમૂર્ત છે. હો કે, દાખલા તરીકે કૂતરો શબ્દ જે સાંસ્કૃતિક એકમને રજૂ કરે છે, એમાં કદાચ વફાદારી, ઘરની ચોકી, ભસવું, પાલતુ પ્રાણી હોવું, આવી બધી બાબતો સમાયેલી હોય. આ અર્થ કોઈ એક ભૌતિક કૂતરામાં નથી, પણ આપણી સંસ્કૃતિએ કૂતરાપણા વિશે જે ખ્યાલ બાંધ્યો છે એમાં છે. અને આ ખ્યાલ દરેક સંસ્કૃતિમાં થોડો અલગ પણ હોઈ શકે છે.
ઓકે, એટલે સંકેતનો અર્થ વાસ્તવિકતા કરતાં આપણી સાંસ્કૃતિક સમજૂતી પર વધુ આધાર રાખે છે.
બરાબર.
આ ખરેખર અર્થઘટનની પ્રક્રિયાને એક નવી જ રીતે જોવાની વાત છે. હવે સુરેશ જોશી આ વિચારોમાં ખાસ કરીને કળાકૃતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ખરું ને? તો એકો કળાને સંકેત વિજ્ઞાનના દાયરામાં કેવી રીતે લાવે છે?
હા, એકો સ્પષ્ટપણે માને છે કે કળાકૃતિઓ પણ સંકેતો જ છે. કેમ? કારણ કે એ પણ કશુંક કહેવા કે સંક્રમિત કરવાના ઈરાદાથી રચાય છે. સર્જકનો સભાન આશય એમાં હોય છે, એટલે એને પેલા વાદળ જેવા પ્રાકૃતિક સંકેત ન ગણી શકાય. એકો એ વાત પણ નકારે છે કે કળાકાર શૂન્યમાંથી સાવ અણધાર્યું સર્જન કરી શકે. દરેક કળાકાર પોતાના સમયની જે સાંસ્કૃતિક અને સાંકેતિક પરંપરાઓ છે એના સંદર્ભમાં જ કામ કરતો હોય છે એમ એ માને છે.
પણ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે, જે જોશી પણ ઉઠાવે છે મને લાગે છે. જો સંકેતો સામાજિક રૂઢિ પર આધારિત હોય, તો કળાકાર જ્યારે કશુંક તદ્દન નવું, અપરિચિત રજૂ કરે જેના માટે કોઈ સ્થાપિત કોડ કે રૂઢિ નથી, ત્યારે ભાવકો એને કેવી રીતે સમજે? કળા તો ઘણીવાર નિયમો તોડવા માટે જાણીતી છે ને?
બરાબર. આજ કળા અને સંકેત વિજ્ઞાન વચ્ચેનો મુખ્ય પડકાર છે, જેના પર એકો ઘણું વિચારે છે. એકોના મતે કળાકૃતિ એ બીજા સંદેશાઓ જેવી નથી, એ એક જટિલ સંદેશ છે. પણ એમાં શું કહેવાય છે એટલે કે સામગ્રી, એના કરતાં કેવી રીતે કહેવાય છે એટલે કે અભિવ્યક્તિ, સ્વરૂપ, શૈલી એ વધુ મહત્વનું બની જાય છે. એકો કળાકૃતિની ત્રણ મુખ્ય લાક્ષણિકતાઓ ગણાવે છે, જે રસપ્રદ છે.
કઈ ત્રણ?
પહેલી છે સંદિગ્ધતા, એમ્બિગ્વિટી. કળાકૃતિ જાણી જોઈને એક જ સ્પષ્ટ અર્થ આપવાનું ટાણે છે. એ પ્રસ્થાપિત કોડ કે નિયમોનો ભંગ કરે છે, જેથી એક કરતાં વધુ અર્થઘટનની શક્યતાઓ ખુલ્લી રહે. આ સંદિગ્ધતા જ ભાવકને વિચારવા અને અર્થઘટન કરવા પ્રેરે છે. બીજી છે સ્વપરામર્શ, સેલ્ફ રિફ્લેક્સિવિટી, એટલે કે કળાકૃતિ ઘણીવાર પોતે કળાકૃતિ છે એ તરફ જ ધ્યાન દોરે છે. તે પોતાના સ્વરૂપ, રચના, માધ્યમ કે ભાષા વિશે જાણે વાત કરતી હોય એવું લાગે. એ માત્ર વાર્તા નથી કહેતી, પણ વાર્તા કહેવાની રીત પર પણ ભાર મૂકે છે.
અને ત્રીજી
છે અભિવ્યક્તિનો સામગ્રી પર વધતો શેષ, એક્સેસ ઓફ એક્સપ્રેશન ઓવર કન્ટેન્ટ. ઘણીવાર એવું લાગે કે કળાકૃતિ જેટલું કહે છે એના કરતાં ઘણું વધારે કહી રહી છે. એનું રૂપ, એની શૈલી એટલી સમૃદ્ધ અને જટિલ હોય કે એ કોઈ એક ચોક્કસ સંદેશમાં બંધાતી નથી, પણ અર્થની અસંખ્ય શક્યતાઓ ખોલી દે છે. જાણે એટલું બધું કહે છે કે છેવટે કશું ચોક્કસ કહેતી જ નથી.
ઓકે, તો સારાંશ એ કે કળાકૃતિ સંકેતો વાપરે છે, પણ જાણી જોઈને એ સંકેતો સાથે રમત કરે છે, નિયમો તોડે છે. એકો આ પ્રક્રિયાને કોઈ ખાસ નામ આપે છે?
હા, એકો કળાકૃતિને ઊંચી કક્ષાનું સંકેત કાર્ય, હાઈ લેવલ સાઇન ફંક્શન કહે છે. અને મારે છે કે આ કાર્ય ડેવિએશનલ મેટ્રિક્સ એટલે કે વિચલનશીલ માળખા દ્વારા નિયંત્રિત હોય છે.
વિચલનશીલ માળખું એટલે કે નિયમો તોડવાના પણ નિયમો? આ થોડું સમજાવો.
હા, એક રીતે કહી શકાય. એનો અર્થ એ છે કે કળા પ્રવર્તમાન નિયમો કોડથી વિચલિત થાય છે, એનો ભંગ કરે છે, પણ આ ભંગાણ સાવ અસ્તવ્યસ્ત નથી હોતું. એ એક ચોક્કસ રીતે થાય છે જે પોતે જ અર્થપૂર્ણ બને છે. આ ભંગાણ જ પ્રવર્તમાન કોડ પર સવાલ ઉઠાવે છે, એની પુનર્રચના કરવા મજબૂર કરે છે અને નવા અર્થો, નવી સમજની શક્યતાઓ ખોલે છે.
પણ અહીં એક પણ છે, ખરું ને?
હા, બરાબર. અહીં એકો એક બહુ મહત્વનો મુદ્દો ઉમેરે છે, અને તે છે સમાજની સ્વીકૃતિનો. કળાકાર ભલે નવી સંકેત રચના કરે, પણ જો સમાજ કે ભાવક વર્ગ એને સ્વીકારે નહીં, સમજે નહીં, તો એ નવી રચનાનું શું? એકો પોતે કહે છે, પૈગંબરોને પણ સાચા ઠરવા માટે સમાજની સ્વીકૃતિની જરૂર પડે છે.
અને અહીં જ સુરેશ જોશીનો વિવેચનાત્મક સૂર શરૂ થાય છે. બરાબર, આ સ્વીકૃતિવાળી વાત પર એમને કદાચ વાંધો છે.
બરાબર જોશી અહીંથી જ એકોના વિશ્લેષણની મર્યાદાઓ તરફ આંગળી ચીંધવાનું શરૂ કરે છે. એ પૂછે છે, આ સ્વીકૃતિ કોની ગણાય, ક્યારે મળે અને શા માટે મળે? શું દરેક નવીનતા સ્વીકારાય છે? ઇતિહાસ તો કહે છે કે નથી સ્વીકારાતી. એકો આ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપતા નથી એવું જોશીનું માનવું છે.
તો જોશીની મુખ્ય ટીકાઓ કઈ કઈ છે? એકોના વિશ્લેષણમાં એમને શું ખૂટતું લાગે છે?
જોશીની પહેલી અને કદાચ મુખ્ય ટીકા એ છે કે કળા ઘણીવાર સંકેત વિજ્ઞાનની પકડમાંથી છટકી જાય છે. કારણ કે કળાકાર જ્યારે પ્રસ્થાપિત સંકેતોને તોડે છે કે નવા ઘડે છે, ત્યારે તે માત્ર ભાષા કે શૈલી સાથે રમત નથી કરતો, પણ જગતને જોવાની, અનુભવવાની અને રજૂ કરવાની આખી રીતને જ પડકારે છે. તે વાસ્તવિકતા અને તેની રજૂઆત વચ્ચેના સંબંધ પર જ પ્રશ્નાર્થ મૂકે છે. સંકેત વિજ્ઞાન જોશીના મતે આ ઊંડા પરિવર્તનને પકડી શકતું નથી.
આ મહત્વનો મુદ્દો છે.
બીજું, જોશી એક બહુ મહત્વનો ભેદ પાડે છે. સંકેત વિજ્ઞાનીનું કામ શું? સ્થપાઈ ગયેલી કાર્યરત સંકેત વ્યવસ્થાનું વિશ્લેષણ કરવાનું. એ શું છે એનું વર્ણન કરે છે. જ્યારે કળાકારનું કામ ઘણીવાર વ્યવસ્થાને તોડવાનું, એમાં પરિવર્તન લાવવાનું, શું હોઈ શકે એ ચિંધવાનું છે. એક વિશ્લેષક છે, બીજો સર્જક અને ક્યારેક વિધ્વંસક પણ.
સાચી વાત.
વધુમાં જોશીને લાગે છે કે એકો જ્યારે ચિત્રકળા જેવી અન્ય કળાઓની વાત કરે છે, ત્યારે એમની ચર્ચા ઘણી સામાન્ય બની જાય છે. એમાં પૂરતા નક્કર ઉદાહરણો અને ઊંડા વિશ્લેષણનો અભાવ વર્તાય છે. અને સૌથી અગત્યનું, જે કદાચ એકોના વિશ્લેષણમાં ઓછું જોવા મળે છે, તે જોશી નિર્દેશ કરે છે કે કળાને માત્ર સંકેતોની વ્યવસ્થા તરીકે જોવી એ અધૂરું છે. કળા એક સામાજિક સંસ્થા પણ છે. કળા શિક્ષણ સંસ્થાઓ, ગેલેરીઓ, સમીક્ષકો, પુરસ્કારો, બજાર, આ બધું કળાના અર્થ અને મૂલ્યને ઘડવામાં બહુ મોટો ભાગ ભજવે છે. ઉચ્ચ કળા કોને કહેવી અને લોકપ્રિય કળાથી એને કેમ અલગ ગણવી, તે ઘણીવાર આ સંસ્થાઓ અને વિશેષજ્ઞો જ નક્કી કરે છે. એકોના વિશ્લેષણમાં આ સામાજિક સાંસ્કૃતિક પરિબળો લગભગ ગેરહાજર છે.
હા, આ મુદ્દો સમજવા માટે કોઈ ઉદાહરણ લઈ શકીએ. જેમ કે ઇમ્પ્રેશનિઝમ જેવું કોઈ કળા આંદોલન હોય, તો એના વિશે એકો શું કહે છે અને જોશી એને કઈ રીતે જુએ છે?
હા, એકો ઇમ્પ્રેશનિઝમને દુનિયાને જોવાની એક નવી રીત તરીકે ગણાવે છે. એણે દ્રશ્ય રજૂઆતના જે સ્થાપિત નિયમો હતા, જે કોડ હતા, એ તોડ્યા. શરૂઆતમાં એનો ઘણો વિરોધ થયો કારણ કે લોકો એની ભાષા સમજતા નહોતા, પણ ધીમે ધીમે એ સ્વીકારાઈ અને કળાના ઇતિહાસનો ભાગ બની. અહીં એકોનો મુદ્દો એ છે કે વિચલન પણ સમય જતા નવો કોડ બની શકે છે.
એટલે કે જે આજે નિયમભંગ છે તે કાલે નિયમ બની શકે.
બરાબર. પણ જોશી અહીં ઉમેરે છે કે હા, આવું બને છે, પણ હંમેશા નહીં. કેટલાય કલાત્મક પ્રયોગો સામાજિક સ્વીકૃતિ પામ્યા વિના જ વિસરાઈ જાય છે. અને પેલું એબસ્ટ્રેક્ટ એક્સપ્રેશનિઝમ જેવી શૈલીઓનું શું, જે કોઈ દેખીતા નિયમ અનુસરતી જ નથી લાગતી.
અહીં એકો એવી દલીલ કરે છે કે નિયમોનો દેખીતો અભાવ પણ એક પ્રકારનો સંકેત હોઈ શકે છે, કદાચ સંવાદનો ઇનકાર કરવાનો અથવા મૌન દ્વારા કશું કહેવાનું. એણે એકો મૌનનું રેટોરિક ઓફ સાયલેન્સ કહે છે. એટલે કે કશું ન કહેવું એ પણ કશુંક કહેવા બરાબર છે. આ થોડું પેલું અમૂર્ત નથી લાગતું?
હા, જોશીને પણ આ સમજૂતી થોડી સરળ અને કદાચ બધી પરિસ્થિતિને લાગુ ન પાડી શકાય એવી લાગે છે. એ કળાકારના હેતુ અને સંદર્ભને કદાચ અવગણતી હોય એવું બની શકે.
અને મોન્દ્રિયાન જેવા સંપૂર્ણ અમૂર્ત કલાકારો વિશે શું, જ્યાં ફક્ત રેખાઓ અને રંગો જ હોય, કોઈ ઓળખી શકાય એવું ચિત્ર ન હોય?
એકો કહે છે કે આવી રચનાઓમાં કલાકાર એક કૃત્રિમ આર્ટિફિશિયલ સંકેત વ્યવસ્થા બનાવે છે. એમાં ઘટકો જેમ કે રેખા, રંગ, એમની વચ્ચે આંતરિક તર્ક કે નિયમો હોય છે, પણ એ બહારની દુનિયાના કોઈ ચોક્કસ પદાર્થ કે ખ્યાલને રજૂ નથી કરતા. આનાથી શું થાય, ભાવક સામે અર્થઘટનનું વિશાળ મેદાન ખુલી જાય છે. કૃતિ કોઈ એક સાચો અર્થ નથી આપતી, પણ ભાવકને પોતાની રીતે અર્થ રચવા આમંત્રણ આપે છે.
પડકાર ફેંકે છે ભાવકને.
એ રમત નથી, એ નિયોપ્લાસ્ટિસિઝમ નામના ચોક્કસ કલા આંદોલન અને ફિલોસોફીનો ભાગ છે. એને સમજવા માટે આ સાંસ્કૃતિક એકમો, એટલે કે કલા ઇતિહાસ, ફિલોસોફી, કળાકારનો હેતુ, એ બધું ધ્યાનમાં લેવું જરૂરી છે. માત્ર સંકેતોની આંતરિક ગોઠવણ જુવી પૂરતી નથી.
એટલે કે ફરી પાછો સંદર્ભ અને હેતુનો મુદ્દો આવ્યો, જે એકોના મોડેલમાં કદાચ પૂરતા પ્રમાણમાં આવરી લેવાતા નથી. એક બીજું ઉદાહરણ લઈએ, રાજકીય કળાકાર જ્હોન હાર્ટફિલ્ડનું. અહીં કયો વિરોધાભાસ સામે આવે છે જે જોશી દર્શાવે છે?
આ ખૂબ જ રસપ્રદ મુદ્દો છે. હાર્ટફિલ્ડ જેવા કળાકાર જે પોતાની કળા દ્વારા, દાખલા તરીકે નાઝીવાદ જેવા શાસનનો વિરોધ કરવા માંગતા હતા અને વ્યાપક જનતા સુધી પોતાનો સંદેશ પહોંચાડવા માંગતા હતા, એમની સામે એક દ્વિધા ઊભી થાય છે. જો એમને સામાન્ય લોકો સમજે એમ કરવું હોય તો એમને પરિચિત સ્થાપિત સંકેતો વાપરવા પડે,
નહીતર લોકો સમજશે નહીં.
બરાબર. પણ મુશ્કેલી એ છે કે સમાજના મુખ્ય પ્રવાહના જે સંકેતો છે એ મોટાભાગે શાસક વિચારધારાથી પ્રભાવિત હોય છે. હવે જો કળાકાર ક્રાંતિકારી સંદેશ આપવા માંગતો હોય અને આ સ્થાપિત સંકેતોને ધર્મોળથી બદલી નાખે, તો સામાન્ય લોકો એ નવી ભાષા સમજી જ નહીં શકે અને સંદેશ નિષ્ફળ જ જશે.
એટલે કાં તો સમજાય પણ સંદેશ ક્રાંતિકારી ન રહે, કાં તો ક્રાંતિકારી રહે પણ સમજાય નહીં.
બરાબર. આ જ દ્વિધા. એટલે ક્રાંતિકારી કળાકારે સમાધાન કરવું પડે છે, પરિચિત સંકેતોનો ઉપયોગ કરવો પડે, પણ એને એવી રીતે મરોડવો પડે કે એ સ્થાપિત અર્થને બદલે નવો, વિરોધી અર્થ સૂચવે. આ એક બહુ જ નાજુક સંતુલન છે.
ખરેખર તો આ બધા ઉદાહરણો પછી જોશીનો એકંદર નિષ્કર્ષ શું નીકળે છે એકોની થિયરી વિશે, ખાસ કરીને કળાના સંદર્ભમાં?
જોશીને લાગે છે કે એકોની કળામાં નવીનતા, એટલે કે આવિષ્કાર કેવી રીતે આવે છે અને સ્વીકારાય છે, એની જે સમજૂતી છે એ ઘણીવાર અસ્પષ્ટ, અધૂરી અને ક્યારેક વિરોધાભાસી પણ છે. મૂળભૂત પ્રશ્ન એ રહે છે કે નવા સંકેતની રચના અને એના અર્થની જવાબદારી કોની, કળાકારની કે ભાવકની? જો ભાવક ન સમજે તો એ કળાકારની ખાનગી ભાષા બની રહે છે, જેનું સામાજિક સ્તરે કોઈ મૂલ્ય રહેતું નથી.
એટલે એ સંવાદ નથી બની શકતો.
બરાબર. તેથી જોશી ભારપૂર્વક કહે છે કે સંકેત રચના કે અર્થ નિર્માણ એ એક પક્ષીય પ્રક્રિયા નથી, પણ કળાકાર અને ભાવક અને વ્યાપક સમાજ વચ્ચેની એક સહિયારી, એક સંવાદાત્મક પ્રક્રિયા છે. સાવ જ નવા અજાણ્યા સંકેતો સ્થાપવાનો પ્રયાસ કરવો એ જોખમી છે, કારણ કે નવી સમજ હંમેશા જૂનીના ખભા પર ઊભા રહીને જ વિકસે છે, એવું જોશી માને છે.
તો આનો અર્થ એ થયો કે જે કળાકારો બહુ પ્રયોગશીલ નથી, જે પ્રવર્તમાન શૈલીમાં કામ કરે છે, એમના માટે સંકેત વિજ્ઞાન ઉપયોગી હોઈ શકે, પણ જેઓ ખરેખર ચીલો ચાતરે છે, કંઈક નવું જ કરે છે, એમના માટે ઓછું.
હા, જોશી કંઈક આવું જ સૂચવે છે. જે કળાકારો પ્રવર્તમાન શૈલીઓ, નમૂનાઓ કે કોડનું અનુકરણ કે મિશ્રણ કરે છે, એમના માટે સંકેત વિજ્ઞાન આ કોડને સમજવામાં મદદરૂપ થઈ શકે કદાચ. પરંતુ જે કળાકાર ખરેખર મૌલિક છે, જે સ્થાપિત વ્યવસ્થાને જ તોડવા માંગે છે, એના માટે સંકેત વિજ્ઞાન બહુ ઉપયોગી નથી. કારણ શું? કારણ કે સંકેત વિજ્ઞાની તો વ્યવસ્થા સ્થપાયા પછી એનું વિશ્લેષણ કરે છે, જ્યારે કળાકાર તો એ વ્યવસ્થાને રચી રહ્યો છે અથવા તો તોડી રહ્યો છે. એ રચના પછીનું જ્ઞાન છે, રચના પ્રક્રિયાનું નહીં.
બરાબર સમજાયું. અને અંતે સુરેશ જોશી એકોણા સમગ્ર અભિગમ પર એક વધુ વ્યાપક મૂળભૂત સવાલ ઉઠાવે છે, ખરું ને?
હા, અને તે ખૂબ જ ગહન પ્રશ્ન છે મને લાગે છે. જોશી કહે છે કે એકો સંકેત વિજ્ઞાનને એક વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે રજૂ કરે છે, જાણે એ ઇતિહાસ, સંસ્કૃતિ અને સમયના પ્રભાવથી પર હોય, એકદમ તટસ્થ અને મૂલ્યનિરપેક્ષ હોય, જાણે એના પર કોઈ વિચારધારા કે પૂર્વગ્રહની અસર જ ન હોય,
જાણે એક શુદ્ધ વિજ્ઞાન
છે. શું આ ખરેખર શક્ય છે? શું જ્ઞાનની કોઈ પણ શાખા, ખાસ કરીને જે માનવ વ્યવહાર, ભાષા અને સંસ્કૃતિનો અભ્યાસ કરે છે, તે પોતાના સર્જનના સામાજિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભથી સંપૂર્ણપણે મુક્ત હોઈ શકે? શું સંકેત વિજ્ઞાન પોતે પશ્ચિમી વિચાર પરંપરાની ઉપજ નથી? શું તે પોતે અમુક ચોક્કસ મૂલ્યો કે ધારણાઓ પર આધારિત નથી? આ સવાલ જોશી અનુત્તર છોડે છે, પણ તે આપણને વિચારવા માટે ચોક્કસ મજબૂર કરે છે.
ખરેખર બહુ જ રસપ્રદ ચર્ચા થઈ. ચાલો આટલી વિસ્તૃત વાતચીતના 3 મુખ્ય મુદ્દાઓ તારવી લઈએ, જેથી શ્રોતાઓને એક સારાંશ જેવું મળી રહે.
ચોક્કસ. 3 મુખ્ય નિષ્કર્ષ મારા મતે આ રીતે કહી શકાય. પહેલું, ઉમેરતો એકો સંકેતને કોઈ સ્થિર વસ્તુ માનવાને બદલે અભિવ્યક્તિ એટલે કે રૂપ અને સામગ્રી એટલે કે અર્થ વચ્ચેના સતત બદલતા ગતિશીલ સંકેત કાર્ય તરીકે જુએ છે. આ કાર્યનો અર્થ વાસ્તવિક પદાર્થોને બદલે જે તે સંસ્કૃતિના અમૂર્ત સાંસ્કૃતિક એકમો દ્વારા નક્કી થાય છે. આ વિચાર જ સંકેતો વિશેની આપણી પરંપરાગત સમજને પડકારે છે.
બરાબર. સંકેત નહીં, સંકેત કાર્ય.
બીજું, એકો કળાકૃતિઓને ઊંચી કક્ષાનું સંકેત કાર્ય ગણે છે, જે જાણી જોઈને સ્થાપિત નિયમો, કોડનો ભંગ કરે છે, ખાસ કરીને સંદિગ્ધતા, સ્વપરામર્શ અને અભિવ્યક્તિના ભાર દ્વારા. આ ભંગાણ નવા અર્થઘટનની શક્યતાઓ ખોલે છે, પણ તેની સફળતા છેવટે સામાજિક સ્વીકૃતિ પર નિર્ભર છે.
હા, પેલી સમાજની સ્વીકૃતિવાળી વાત.
ત્રીજું, અને સુરેશ જોશીએ એકોના વિશ્લેષણની મહત્વની મર્યાદાઓ દર્શાવે છે. તેઓ ભાર મૂકે છે કે એકોનો અભિગમ કળાના સામાજિક સાંસ્કૃતિક સંદર્ભ, કળા સંસ્થાઓની ભૂમિકા, કળાકારના હેતુ અને ખાસ કરીને કળામાં થતા ક્રાંતિકારી, ધર્મૂળથી નવા આવિષ્કારોની જે જટિલ પ્રક્રિયા છે, એને સમજવામાં ક્યાંક અધૂરો રહે છે. અને જોશી સંકેત વિજ્ઞાનની કથિત તટસ્થતા અને મૂલ્ય નિરપેક્ષતા સામે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવે છે.
ઉત્તમ સારાંશ. અને અંતે અમારા શ્રોતાઓ માટે એક વિચારબિંદુ મૂકીએ. જો કળાનું સ્વભાવ જ એવો હોય કે તે સતત સંકેતોની સ્થાપિત વ્યવસ્થાને પડકારતી રહે, એને તોડતી અને નવી રચતી રહે, તો શું સંકેત વિજ્ઞાન જેવી પદ્ધતિસરની નિયમ આધારિત વ્યવસ્થા કળાના આ સતત બદલાતા, ઘણીવાર અણધાર્યા અને વ્યાખ્યાઓને પડકારતા સ્વરૂપને ક્યારે સંપૂર્ણપણે પામી શકે ખરી? આ પ્રશ્ન પર વિચારવા જેવું ખરું. ઉમેરતો એકો અને સુરેશ જોશીના આ બૌદ્ધિક જગતમાં ડૂબકી લગાવવાનો અનુભવ અહીં સમાપ્ત કરીએ છીએ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.